प्रवचन नंबर 373 तारीख 6/10/87 55 मिनिट नियमसार गाथा 39
સ્વભાવ માન અપમાન ભાવના ખાનું નથી. માન કશાય કે અપમાન જો કોઈ કરે એવા પ્રકારના ભાવો કશાયના ભાવો ભગવાન આત્મામાં નથી. છે ગૌણ કરવા ધબૂકા પ્રેમ નહીં. આમાં આ નથી, આમાં આ નથી, આમાં આ નથી. જમણા હાથમાં ડાબો હાથ નથી, જમણી આંખમાં ડાબી આંખ નથી નથી. બસ આ મકાનમાં બીજું મકાન નથી એમ સીધું નથીથી વાત પડી છે. નાસ્તિથી નિષેધાત્મક વાત કરે છે. નિષેધ એટલા માટે કરે છે કે અનાદિકાળથી આત્માએ પોતાની ભૂલ કરી છે કે મારામાં શુભા શુભાવ થાય છે, અશુભ મારામાં થાય છે, સુખ દુઃખ મારામાં થાય છે, માન અપમાન મારામાં થાય છે. એમ જે આત્મામાં નથી એવા ભાવને આત્મામાં થાપવો તેને અજ્ઞાન કહેવામાં આવે છે. અને જે ભાવ આત્મામાં નથી નથી એને નથી પણ જાણવું તેને સંવેદજ્ઞાન સાચું જ્ઞાન કહેવામાં આવે છે. તો આ આત્મા છે, શુદ્ધાત્મા જીવ, બધા જીવની વાત છે. બધા આત્મા ભગવાન છે. જ્ઞાન દર્શન ભય છે. આત્મા પરિપૂર્ણ આત્માઓ છે. એ જીવ તત્વમાં આ ભાવોનો અભાવ છે. હર્ષ ભાવના સ્થાનો નથી કે અહર્ષ સ્થાનો નથી. હર્ષથી ઉત્પન્ન થતું કાલ્પનિક સુખ અને અહર્ષથી ઉત્પન્ન થતું કાલ્પનિક દુઃખ, એ સુખ અને દુઃખ એ આત્મામાં નથી. અને જે આત્માને સુખી દુઃખી માને છે તેને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. એ વાત અપૂર્વ છે. પર્યાય ઉપર નજર રાખીને સાંભળશે તો શુદ્ધ ભાવ અધિકાર સાંભળવાનો લાભ નહીં મળે. પરિણામને પરિણામમાં રહેવા દો. એ પરિણામ મારામાં નથી, એ પરિણામો મારામાં નથી એવો હું છું. જે પરિણામો અલગ થાય છે તે મારામાં નથી એવો હું છું. સોનાના અનેક પ્રકારના ઘાટ પ્રગટ થાય છે. ઘાટ સોનાના ડુંગળીને મીઠીને કેરીને મુગલ સુતરને અનેક પ્રકારના સોનાની અવસ્થાઓ પ્રગટ થાય છે. એ અવસ્થાઓનો સોનામાં અભાવ છે. સોનામાં એ અવસ્થા નથી. એમ આ આત્મા છે એ શુદ્ધ ચિદાનંદ આત્મા એવો છે કે પરના લક્ષણે ઉત્પન્ન થતા જે વિભાવ સ્વભાવના સ્થાનો, હર્ષોકના ભાવો, દુઃખના સ્થાનો, શુભ અશુભના સ્થાનો પ્રકારો એ આત્મામાં નથી એને ભગવાન આત્મા કહે છે. અને એ આત્મા આત્માને ઉપાધિ છે. એની ટીકા આ એટલે આ અધિકારમાં, આ એટલે આ 39 ગાથામાં નિર્વિકલ તત્વના સ્વરૂપનું કથન છે. આમાં તત્વનું સ્વરૂપ નથી કહેવું, તત્વનું સ્વરૂપ કહેવું છે. નવું તત્વોનું અમારે સ્વરૂપ કહેવું નથી, કેમ કે નવ તત્વોનો આત્મામાં અભાવ છે. પણ નવ તત્વોનો આત્મામાં અભાવ છે એમ રાગદ્વેષમોહનો અભાવ છે, એમ ક્રોધમાન માયાલોભનો અભાવ છે, એ જેનો જેમાં અભાવ છે એવો સ્વભાવ બતાવો છે. કે આ એટલે 39 ગાથામાં નિર્વિકલ્પ એટલે જેમાં પર્યાયના ભેદો બિલકુલ નથી એવો અભેદ સામાન્ય ટંકુ ઉત્કીર્ણ શુદ્ધાત્મા એ તત્વના સ્વરૂપનું કથન છે. તત્વ એટલે જીવનો ભાવ, તત્પરું જીવનો, જીવનું તત્પરું એ સ્વરૂપનું કથન છે. નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન છે. આ પરિણામ બધા એ અતત છે, આત્માના સ્વભાવમાં નથી. એ જ્ઞેયો છે પણ ધ્યેય નથી, એ અજીવ છે પણ જીવ નથી, એ ભૂતગલ છે અને ભૂતગલના ભાવો છે પણ જીવ નથી, એ પરદ્રવ્ય છે પણ સ્વદ્રવ્ય નથી. આ વાત ભારતમાં ચાલતી નથી, તદ્દન નવી લોકોને લાગે, ચાલતી નહોતી એટલે નવી લાગે. પણ આ વસ્તુ આત્માનું સ્વરૂપ સમજ્યા વિના કોઈ કાળે ધર્મની શરૂઆત કરવાની. આ નિર્વિકલ્પ એટલે અભેદ સામાન્ય, જેમાં વિશિષ્ટનો અભાવ છે. નિર્વિકલ્પમાં સ્વવિકલ્પની નાસ્તી છે. સ્વવિકલ્પ એટલે પર્યાય, સાકાર વિકલ્પ નથી. નિર્વિકલ્પમાં વિકલ્પ નથી, અભેદમાં પર્યાયનો ભેદ દેખાતો નથી, અને નિર્વિકલ્પ તત્વમાં ગુણભેદ પણ દેખાતો નથી. પર્યાયનો તો અભાવ છે અને ગુણ ભેદનો અભાવ છે, ગુણોનો સદભાવ. શુદ્ધ આત્મામાં અનંતા ગુણો છે, નામ દર્શન ચારિત્ર સુખ એ આત્માના ગુણો છે. દીકાળી એ તો એમાં રહેલા છે, પણ એ નિર્વિકલ્પ શબ્દ કહીને એમાં ભેદનો અભાવ કેવો છે? ભેદ નથી, ગુણભેદ તો નથી, પણ પર્યાયના ભેદો એ સ્વભાવમાં નથી. એવા તત્વના સ્વરૂપનું આ કથન છે. નિર્વિકલ્પ તત્વ એટલે શુદ્ધાત્મા, શુદ્ધ જીવાસ્તિકાય આત્મા, એના સ્વરૂપનું આ કથન છે. એ ઉપર ટીકામાં હેડલાઇન કહેવાય, એને હેડલાઇન કે આમાં શું આવવાનું છે. જેમ પેપરમાં ઉપર હેડલાઇન હોય અને પછી નીચે બધો વિસ્તાર હોય, એમાં આચાર્ય ભગવાને હેડલાઇન માની કે આ ગાથામાં શું આવવાનું છે, કે નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનું કથન આમાં આવવાનું છે. હવે નિર્વિકલ્પ તત્વ કેવું છે, એનું સ્વરૂપ એ પહેલી વાત કરે છે. નિર્વિકલ્પ તત્વના સ્વરૂપ, એનું સ્વરૂપ છે, એ ત્રણ શબ્દો છે. નિર્વિકલ્પ તત્વ અને સ્વરૂપ એ ત્રણ શબ્દોનો અર્થ કરે છે ટીકાકાર. કે ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાત્મ કાયને આ નિર્વિકલ્પ તત્વની વ્યાખ્યા. ત્રિકાળ નિરુપાધિ ભગવાન આત્મા જે છે, જેને જીવ કહેવામાં આવે છે, અને જે ચેતન પ્રાણથી જીવે છે, અનાદિ અનંત, એ મરતો જ નથી, જેનો કોઈ કાળે નાશ થતો નથી, અને જે કોઈથી ઉત્પત્તિ થતી નથી, એવો જીવનો ત્રિકાળ સામાન્ય એકરૂપ જે સ્વભાવ શુદ્ધ આત્મા છે, તે ત્રિકાળ નિરુપાધિ, જેમાં કોઈપણ પ્રકારની ઉપાધિ લાગુ પડતી નથી. એને શરીરની ઉપાધિ નથી, એને કર્મના બંધની ઉપાધિ નથી, એને ભાવ કર્મની ઉપાધિ લાગુ પડતી નથી. એ રાગાદિથી, આ કર્મથી, શરીરથી આ ભગવાન આત્મા ત્રણેય કાળભેદ છે. નિરુપાધિ જેનું સ્વરૂપ છે, પુણ્ય પાપ આશ્રમ મન સમજ્યા અને મોક્ષ, એ તો બધા ઉપાધિ ઉપાવો છે. બહુ શાંતિથી સ્વાધ્યાય આપણે કરવો છે. આ દિવસ શું કહ્યું કે પુણ્યને પાપને આશ્રમના બંધના પ્રકારો પર્યાયના થાય છે, એ તો ઉપાધિ સ્વરૂપ છે. ઉપાધિ એટલે કે એ પરિણામને કર્મના સંબંધથી જે ઉપાધિ આવી વધારાની ચીજ થઈ તેને ઉપાધિ કહેવામાં આવે છે. એ તો ઉપાધિ સ્વરૂપ છે. અને સંપૂર્ણ મોક્ષ એમાં ભાવકર્મો અને દ્રવ્ય કર્મના અભાવની અપેક્ષા આવે છે, માટે એ પણ ઉપાધિ સ્વરૂપ છે. પણ ભગવાન આત્મા તો ત્રણેકાળ નિરુપાધિ સ્વરૂપ છે, એને કોઈ કર્મનો સંબંધ થયો નથી. નાના વર્ણ કર્મ કે મોહની કર્મનો બંધ એને થયો નથી. હવે જો બંધ જ થયો નથી તો એ આત્માને કર્મનો ઉદય ક્યાંથી આવે? અને આત્માને પરિણામ નથી તો પરિણામ ઉદયમાં જોડાય ક્યાંથી? અને પરિણામ જોડાય નહીં તો એમાં સુખદુઃખ થાય ક્યાંથી? અને સુખદુઃખ ન થાય તો એને વેદે ક્યાંથી? એવી અપૂર્વ ચીજ શુદ્ધ આત્માને અજેરીમાં બતાવશો. આ શુદ્ધભાવ અધિકાર એવો છે, શુદ્ધ આત્માનો અધિકાર. શુદ્ધ આત્મા એટલે બધાની પાસે આવો શુદ્ધ આત્મા અત્યારે મોજૂદ છે, એવા આત્માને દ્રષ્ટિમાં લઈને એને અનુભવ કરવો ત્યારે ધર્મની શરૂઆત. હજી સમ્યક દર્શન એટલે ધર્મની શરૂઆત થાય. ચારિત્રની વાતો તો અલૌકિક, એ તો અપૂર્વ ચીજ છે. ચારિત્ર દશાની વાત તો કોઈ અપૂર્વ છે, પણ ચારિત્રનો મૂળ કારણ સમ્યક દર્શન, અને સમ્યક દર્શનનો મૂળ વિષય નિર્વિકલ્પ તત્વ છે. કે જે ત્રણેકાળ ઉપાધિત રહી, ભાવકર્મ, દ્રવ્યકર્મ અને લોકકર્મ, એની ઉપાધિથી રહિત ભગવાન આત્મા બિરાજમાન છે અંદરમાં, દેહ દેવલમાં પણ દેહથી ભેલી. એવો ત્રિકાળ નિરુપાધિ જેને ભાવકર્મની ઉપાધિ પણ લાગુ પડતી નથી, જેને કર્મના સદભાવ અભાવની અપેક્ષા લાગુ પડતી નથી, જે બંધને મોક્ષથી પણ રહી છે. આત્મા બંધાણો અને આત્મા મૂકાણો એ ઉપાધિથી આત્મા પાર છે. આત્મા બંધાતો પણ નથી ને આત્મા મૂકાતો પણ. આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપી છે. શ્રીમદજીએ કહ્યું કે આત્માનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સર્જાય છે. ત્રિકાળ નિરુપાધિ મારું સ્વરૂપ છે, કર્મનો બંધ મને થયો નથી તો કર્મનો ઉદય ક્યાંથી આવે? હું બંધાણો હોઉં તો ઉદય આવે, ઉદય આવે તો જોડાવાનો પ્રશ્ન થાય, અને કદાચિત બીજો જોડાય તો જોડાય, પણ હું તો જોડાતો નથી. એ જોડાય છે એનાથી પણ ન્યારો છું, નિમિત્તથી પણ ભિન્ન, નૈમિત્તથી પણ ભિન્ન મારું સ્વરૂપ છે. આ ત્રિકા ત્રણેકા દેવઉપાધિ જેને ઉપાધિ કાંઈ લાગુ પડતી નથી. આદિ વ્યાધિને ઉપાધિ કહે છે ને લોકો, આદિ આદિ વ્યાધિને ઉપાધિ. આદિ એટલે માનસિક ચિંતા, માનસિક ચિંતા હોય બહારની બધી અનુકૂળતા હોય, પણ માનસિક ચિંતા જેને હોય તેને આદિ કહેવાય. પછી વ્યાધિ, શરીરમાં રોગ આવે એને વ્યાધિ કહેવાય. ડાયાબિટીસ છે, ઇન્જેક્શન લેવું પડે રોજ, એને શરીરના રોગને આદિ પછી વ્યાધિ કહેવાય. અને ઉપાધિ, બહારના કોઈ કોર્ટ કચેરીના ચેક થઈ જાય, કેસ થઈ જાય તો એને ઉપાધિ કહેવાય. બહારની આવેલી વસ્તુની ઉપાધિ કહેવાય. આદિ વ્યાધિને ઉપાધિથી આત્મા રહી છે. આદિય નથી, વ્યાધિય નથી ને ઉપાધિ નથી. આદિ એટલા માટે નથી કે આત્મા અને મન નથી. મન હોય તો ચિંતા થાય. આ અધિકાર છે ભાઈ, એવો શાંતિથી અમારે તો અમારો આ સ્વાધ્યાય કરવા માટે છે. કોઈ સમજો તો સમજો યોગ્યતા પ્રમાણે, ન સમજો તો નથી સમજાતો માટે સ્થૂળ એમ છે. આત્માને આધિ નામ માનસિક ચિંતા આત્માને થતી નથી એ માનસિક ચિંતા બીજાને થાય છે અને પોતે ઓઢી લે છે કે મને ચિંતા થઈ એનું નામ અજ્ઞાન છે. હાજરી એટલે મનના સંગે જે ચિંતા ઉત્પન્ન થાય, કાંઈ કોઈ સમાચાર આવ્યા કે દીકરો નાપાસ છો કે પાર્ટી ફેલ ગઈ કે કાંઈ પણ માનસિક ચિંતા થાય, કહે છે કે આત્માને મન નથી માટે માનસિક ચિંતાનો આત્મામાં અભાવ છે. આત્માને વ્યાધિ નથી કેમ કે શરીરમાં રોગ થાય કે આત્મામાં રોગ થતો નથી, શરીરમાં રોગ થાય છે અને શરીર તો આત્મામાં અભાવ અભાવે છે. એ તો બીજી વસ્તુ, જેમ મન બીજી વસ્તુ છે એમ શરીર પણ બીજી વસ્તુ છે. આત્મા નહીં, આત્માને ચિંતા ન થાય, ચિંતા થાય ને ભગવાન આત્મા કહેતા નથી. ચિંતા અનાત્મામાં થાય છે, ચિંતા પરિણામમાં થાય છે અને એ પરિણામનો આત્મામાં અભાવ છે, મનનો આત્મામાં અભાવ છે. જ્ઞાનનો સદભાવ છે, આત્મા જ્ઞાનમય છે પણ મનવાળો આત્મા નથી. તેથી ત્રિકાળ નિરુપાધિ આદિ વ્યાધિ ઉપાધિથી રહી છે આત્મા. જેનું એટલે આત્માનું સ્વરૂપ છે, કહ્યું તો ને નિર્વિકલ તત્વના સ્વરૂપનું ત્રણ શબ્દ છે કે ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે, જેનું સ્વરૂપ છે એ અવર્ત કરે કે નિર્વિકલ્પનો અર્થ હવે કરે છે. એવા શુદ્ધ જીવા શિકાય નહીં, એ નિર્વિકલ્પનો અર્થ કર્યો. નિર્વિકલ્પ કહો, અભેદ કહો, સામાન્ય કહો કે શુદ્ધ જીવા શિકાય કહો, અને એનું તત્વ એવું છે કે જે ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્માને ખરેખર એક વખત તો પરિણામ ઉપર લક્ષ છોડીને, પરિણામના ચશ્મા ઉતારીને, શુદ્ધ આત્માના ચશ્મા પહેરીને જો કે મારામાં આ હું તો શુદ્ધ આત્મા છું, ત્રણે કાળ હું શુદ્ધ છું, મને કોઈ ઉપાધિ લાગુ પડતી નથી. ઉપાધિ થાય છે બીજાને થાય છે, મારા પાડોશીને ઉપાધિ થાય છે, મને ઉપાધિ ન હો. પાડોશીને ઉપાધિ થાવ તો પાડોશીને ઉપાધિ થાય એટલે ખબર કાઢવાઈ જાય નહીં, કોઈ એક સારો સંબંધ હોય તો જાય, પણ પાડોશીને થાય છે ને ઉપાધિ થાય છે સમાધાન કરી દઈએ તરત. એમ આ જે ઉપાધિ ભાવ થાય છે એ પાડોશીને થાય છે, જીવના ઘરમાં ઉપાધિ પ્રવેશી શકતી નથી. ભગવાન આત્માને ઉપાધિ ન હો અને ઉપાધિ જેમાં હોય તેને આત્મા ન કહેવાય. ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાથી કાંઈ નહીં, એ એક પહેલી લીટીનો અર્થ થયો. નિર્વિકલ્પ તત્વના સ્વરૂપનો અર્થ થયો એને, એટલે જીવને, એટલે અન્વ્યાત્મા પેલો જીવને, એ જીવને એટલો શબ્દ હતો, એક અક્ષર જીવને, ત્રણ અક્ષરનો એક શબ્દ જીવને, એ ત્રણ અક્ષરના આટલા અક્ષર કર્યા. ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાતિકાયને, જીવને ન લખતા જીવાતિકાય કેમ લખ્યું કે બહુ પ્રદેશી છે આત્મા છે ને, એને પ્રદેશો સંખ્યાત છે. પરમાણુનો એક પ્રદેશ છે, કાળાણુનો પણ એક પ્રદેશ છે, અને આ આત્મા છે એના અસંખ્ય પ્રદેશ ક્ષેત્ર છે. એની લંબાઈ જોડા સંખ્યાત પ્રદેશ આત્મા છે, એનું ક્ષેત્ર છે, પ્રદેશને ક્ષેત્ર કહેવાય. એવા શુદ્ધિવા શિકાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો, વિભાવરૂપ સ્વભાવના સ્થાનો એટલે પ્રકારો નથી, વિભાવ ભાવ આત્મામાં નથી. આ તો વિભાવ ભાવ થાય છે, આત્મા એને કરે છે, વિભાવ ભાવનું દુઃખ આત્મા ભોગવે છે, એ વાત 100% ખોટી છે. એને 100% સાચી માની બેઠો છે એ એનું અજ્ઞાન છે. જેમાં એ નથી એટલી તો શીખડાવવું છે. આત્મામાં વિભાવ ભાવો નથી, ક્રોધમાન માયા લોભ આત્મામાં નથી. બધી વાત એક એક બોલમાં આવશે. વિભાવ હું સ્વભાવના સામે, વિભાવને સ્વભાવ કેમ કહ્યો કે પર્યાયનો ધર્મ છે માટે વિભાવને સ્વભાવ કહેવામાં આવે છે. પર્યાયનો ધર્મ છે માટે વિભાવને સ્વભાવ કહેવામાં આવે છે. પર્યાય સ્વભાવ, પર્યાયનો ધર્મ, સ્વભાવ એટલે ધર્મ. પર્યાયે ધારી રાખેલો વિભાવ ભાવ એ પર્યાયે ધારી રાખેલો વિભાવ છે, દ્રવ્યને ધારતો નથી. દ્રવ્યને આશ્રય નથી, દ્રવ્યમાં નથી. તો એ વિભાવ સ્વભાવ એટલે પરિણામની અંદર જે વિકૃત ભાવ ઉત્પન્ન થાય પરના લક્ષે એ પર્યાયનો ધર્મ છે, દ્રવ્યનો ધર્મ નથી. એ આશ્રયનો ધર્મ છે પણ જીવનો ધર્મ નથી. માટે એને વિભાવ સ્વભાવ એટલે ધર્મ કહેવામાં આવ્યો. પર્યાયનો ધર્મ, પર્યાય અપેક્ષિત ધર્મ થાનો નથી. આત્મામાં વિભાવ ભાવ જ નથી. કે વિભાવ ભાવ છે એને ટાળવા છે, કે જે નથી એને ટાળવા શું? આત્મામાં નથી એવા આત્માને દેખ અને પછી પરિણામને જો તો વિભાવ ભાવ દેખાશે નહીં. નહીં
હૈ શુદ્ધ
પ્રવેશ
પ્રવેશ
નહીં હૈ પ્રદેશ કહે છે. હા ક્ષેત્ર ભેદે શુદ્ધ જીવાસી કાય દ્રવ્ય સ્વભાવમાં એ વિભાવ ભાવ નહીં હૈ. ઓ રાજ નહીં હૈ, રાગ કા ક્ષેત્ર અલગ હૈ ને શુદ્ધ જીવાસી કાયના ક્ષેત્ર અલગ છે. અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્મા છે અને એ પણ અનાદિ અનંત ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે. પરિણામ વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી, આત્મામાં અભાવ છે. એને પરદ્રવ્ય છે, એ પરદ્રવ્યનો સ્વદ્રવ્યમાં અભાવ છે. શુદ્ધ જીવાસ્તી કાય તત્વમાં આ વિભાવ ભાવનો અભાવ છે. શુદ્ધ જીવાસ્તી કાય અસંખ્યાત પ્રદેશ, પણ એ પ્રદેશમાં પણ કંપન નથી. કંપનનો જ એમાં અભાવ છે. શું કહ્યું? સૂક્ષ્મ છે કે જે અત્યારે મનવચન કાયાના યોગથી જે કંપન થાય છે, કંપન થાય છે, ધ્રુજાવી થોડું, તો એ કહે છે કે એના કારણે કંપન થાય, એના કારણે કર્મ રજકણનું આવાગમન થાય નિમિત્ત. તો કહે છે કે એ પ્રદેશનું કંપન આત્મામાં નથી, એ પ્રદેશથી અકંપ છે. અને કંપન ભાવનો આત્મામાં અભાવ છે, કેમ કે યોગ નામનો આશ્રવ છે અને આશ્રવનો આત્મામાં અભાવ છે, માટે આત્માને કંપન થતું નથી. સંસારી જીવને કંપન નથી, જેથી કર્મ આવતા નથી અને કશાય નથી, માટે કર્મ બંધાતા નથી. એ વાત કરી કે ભગવાન આત્મા શુદ્ધિ વાસ્તિક કાય છે, અસંખ્યાત પ્રદેશી, પણ અકંપ જેનો સ્વભાવ છે. કંપન જે થાય છે એ વિભાવ છે. એ ચાર પ્રકારના પ્રત્યયમાં મિથ્યા ધોરત કષાયની યોગ, યોગ એટલે પરિસ્પંદ, પ્રદેશનું પરિસ્પંદ અને યોગ કહેવાય. અને એના નિમિત્તે કર્મ રજકણ આવાગમન થાય. કષાય હોય તો બંધા, કર્મ બંધાઈ જાય. જે છે પણ કર્મ આવતા જ નથી ને, આત્મામાં કર્મનું આવાગમન નથી. કેમ કે આત્માને પ્રદેશના કંપનનો અભાવ છે, હું તો અકંપ અકંપ આચાર્ય છે. આ અકંપ ભગવાન છે. અમારા ભગવાનમાં કંપન નો અને કંપન જેમાં થાય અમારો ભગવાન નહીં. પણ ધીરવે ગુરુસ્થાને કેવડી ભગવાનને હજી પ્રદેશનું કંપન છે ને કે એના શુદ્ધાત્મામાં એનો એમાં અભાવ છે. શુદ્ધ શિવાથી કાય એનો જીવ તત્વ છે કેવડી ભગવાન, એમાં પ્રદેશના કંપનનો અભાવ છે. અકંપ છે તેટલો આત્મા છે, કંપન થાય છે યોગ નામનો આશ્રય છે. શું આ તો કોઈ શુદ્ધભાવ અધિકાર છે. શુદ્ધ દિવાસની કાયને વિભાવ ભાવના ખાનો નથી. વિભાવના ચાર પ્રકાર, વિખ્યાત નથી, અવરત નથી, કસાય નથી, ને યોગ નામનું કંપન પણ આત્માના ત્રિકાળ પ્રભાવમાં નથી. કંપન થાય છે એનો આત્મામાં અભાવ છે, અને કંપન થતું નથી માટે કર્મ આવતા નથી, અને કસાયનો અભાવ છે માટે કર્મ બંધાતા નથી. હા હા, કર્મ બંધનું કારણ હું નથી. કર્મ બંધનું કારણ જે થાય છે એનો મારામાં અભાવ છે માટે મને કર્મનો બંધ થતો નથી. એવા શુદ્ધ જીવાસ્તી કાયને ખરેખર વિભાવ સ્વભાવ સ્થાનો, વિભાવ સ્વભાવ સ્થાનો એટલે વિભાવરૂપ સ્વભાવના એટલે કર્મોના, સ્થાનો એટલે પ્રકાર નથી, આત્માને નથી. શુદ્ધ જીવાસ્તી કાય કેમ લીધું કે યોગનું કંપન એમાં નથી. યોગનું કંપન એ આત્માનો સ્વભાવ નથી. એ યોગ નામની શક્તિ જે વિભાવ રૂપે છે એનો આત્મામાં અભાવ છે. તેથી કર્મના આવાગમનમાં યોગ નિમિત્ત છે પણ ઉનિમિત્ત નથી. યોગનો ઉપયોગ બે નિમિત્ત કયા હતા ને, પરિસ્પંદ મનોવચન કાયાના યોગથી. એકદમ ઊંચા પ્રકારની જીવ હાથમાં આવી જાય, શુદ્ધ આત્મા દ્રષ્ટિમાં આવી જાય કે કર્મનું આવાગમન થાય છે એમાં પ્રદેશનું કંપન વિભાવ નિમિત્ત છે, પણ ભગવાન આત્મા એમાં નિમિત્ત કે એ કંપનનો આત્મામાં સ્વભાવ છે. આ યોગ ઉપયોગ નિમિત્ત હોતો હો, મારું એમાં કર્મના બંધમાં નિમિત્ત કારણ નથી. એવો શુદ્ધ જીવાત્મા કાય આત્મા હું છું. અને જે આત્મામાં રાગદ્વેષ મોહ થાય છે એનાથી કર્મનો બંધ થાય છે. કર્મના નવા કર્મના બંધમાં રાગદ્વેષ મોહ છે, એ રાગદ્વેષ મોહ નિમિત્ત થાય છે. ભગવાન આત્મા એમાં નિમિત્ત થતો નથી. કેમ કે આત્મામાં રાગદ્વેષ મોહનો અભાવ છે. એનો કર્મનો કરતા તો નથી, પણ કર્મનો નિમિત્ત કરતા પણ આત્મા નથી. કેમ કે મારામાં એનો અભાવ છે. હું તો જ્ઞાન ને આનંદ મૂર્તિ છું, હું તો એક ચૈતન્ય મૂર્તિ આત્મા છું. એ બધું બહાર થાય છે મારા સ્વભાવની, બધું બહાર થાય છે એમ જણાય છે. એમાં મારા પણ નથી, મારામાં એનો અભાવ છે. જેનો જેમાં અભાવ એનો એ માલિક ન થાય. અહીંયા આજુબાજુમાં બે સોસાયટી છે અને ચતુર્ભાઈ છે આ સોસાયટીનો માલિક, હું બાજુ નહીં, આ બાજુ નહીં, હું કોઈ કરવા લઈએ નહીં. કેમ કે જેનો જેમાં અભાવ હોય એનો એ માલિક ન થાય. દ્રષ્ટાંત આ પ્રણામ સંકલ્પના માલિક કેવા દ્રષ્ટાંત જાતો
તો પણ એ આજુબાજુના જે છે એના તો માલિક નથી. કેમ એના માલિક કેમ નથી? ન્યાય શું? કે એ આજુબાજુના બિલ્ડિંગોનો આ બિલ્ડિંગમાં અભાવ છે. જેનો જેમાં અભાવ હોય એનો એ માલિક થઈ શકે નહીં. આ દ્રષ્ટાંત એ ભગવાન આત્મામાં પરિણામનો અભાવ છે માટે પરિણામનો માલિક આત્મા નથી. કેમ કે જેનો જેમાં અભાવ હોય એનો એ માલિક નથી. આમ થઈ ગયું ભાઈ જાન થઈ ગયું. નામ તમારું
સંઘવી.
સંઘવી આમ થઈ
ગયું ભાઈ. દાદા આવે
છે એ આવે છે. આ તો કોઈ પૂર્વ છે. સમસ્ત ચક્રવર્તીના વૈભવ કરતા પણ જયારે કુંજ વધી જાય, કુંજ વધી જાય ત્યારે કુંજ કુંજ ભગવાનની વાણીતા ઉપર આવે. બાકી આ કુંજ કુંજ ભગવાનની વાણી સાંભળવા મળવી મુશ્કેલ કે ભગવાન આત્મામાં પરિણામનો અભાવ છે તેથી પરિણામનો માલિક આત્મા નથી. આત્મા આત્માનો માલિક છે પણ પરિણામનો માલિક નથી. કેમ કે બધા વિભાવ ભાવ છે? કેમ કે મારામાં અભાવ છે? જેનો જેમાં અભાવ હોય એનો એ માલિક થાય નહીં. આ દાખલો આ શરીરનો માલિક જીવને કહેવાય વ્યવહારે, પણ બીજાના શરીરનો માલિક તમે કરવા જાઓ તો કેમ કે બીજાનો આમાં અભાવ છે? જેનો જેમાં અભાવ હોય એનો એ સ્વામી થઈ શકે એ દ્રષ્ટાંત. એમાં વિભાવ સ્વભાવો પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એનો મારામાં અભાવ હોવાને કારણે એનો માલિક હું નથી. હું તો જાણનાર 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 છું. વિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા જીવાતિકાય ને, એટલે જીવને શબ્દ છે ને અન્વ્યાત્મા, એની એની વ્યાખ્યા કરી. જીવને જીવ કેવો છે? જીવ કેવો છે કે ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાતિકાય ને શુદ્ધ શબ્દ વિશેષણ લગાવ્યું છે. ત્રણેકાળ શુદ્ધ છે આત્મા. આત્મા અશુદ્ધ થયો નથી. અશુદ્ધ થાય છે તે આત્મા નથી. સંસાર અવસ્થામાં હો આ કૂતરો બેઠો છે ને એનો આત્મા મલિન થયો નથી. આ કીડી બકોડીમાં આત્મા રહેલો છે ને એ સિદ્ધ જેવો આત્મા શુદ્ધ છે એનામાં, પણ ભાન નથી. ભૂલી ગયો ભાન એવા અશુદ્ધ આત્માને વિભાવ સ્વભાવના સ્થાનો નથી. એ અન્યાત્મા જીવને ખરેખર સ્વભાવ સ્થાનો નથી. એટલાનો અર્થ થયો અન્યાત્નો સ્વભાવ સ્થાનો એટલે વિભાવ સ્વભાવના સ્થાનો નથી. એટલું થયું. હવે માન અપમાનના સ્થાનો નથી. આત્મામાં માન ને અપમાન એના સ્થાનો પ્રકારો આત્મામાં નથી. એનો અર્થ કરે શુદ્ધ જીવાતિકાયને, એટલે મને મારા આત્માને, બીજા આત્માની વાત નથી. શુદ્ધ જીવાતિકાયને પ્રશસ્ત એટલે શુભ, અપ્રશસ્ત એટલે અશુભ, સમસ્ત બધા પ્રકારના મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, એવો એક શુદ્ધાત્મા બિરાજમાન છે જેને દ્રષ્ટિમાં લેતા દ્રષ્ટિ નિર્મળ થાય છે, શુદ્ધ થઈ જાય છે. એવો જે શુદ્ધાત્મા એ શુદ્ધિવાસ્તિકાયને શુભ અને અશુભ સમસ્ત પ્રકારના મોહના મિથ્યાત્વ રાગ અને દ્વેષ ક્રોધમાન માયા લોભ એનો અભાવ હોવાથી, અભાવ થવાથી નહીં, અભાવ હોવાથી અભાવ, એ ભાવનું આત્મામાં ન હોવું તેને અભાવ કહેવામાં આવે છે. જમણા હાથમાં ડાબા હાથનો અભાવ હોવાથી કે અભાવ કરવો છે, જમણા હાથમાં ડાબા હાથનો અભાવ કરો. અભાવ કરો એટલે એ તો અભાવ જ છે, એમાં ક્યાં ભાઈ આ મકાનમાં બીજું મકાન નથી ને અભાવ કરો. અભાવ કરવો લાગુ ન પડે અભાવ હોવાથી. અભાવ હે અનાદિ અનંત, આ બે આંગળી છે, એક આંગળીમાં બીજી આંગળીનો અભાવ હોવાથી કે ભાઈ એમની એક આંગળીમાં બીજા આંગળીનો અભાવ કરો. પણ અભાવ સ્વભાવે છે ને અભાવ કરો, એક પ્રિય સામાન્ય ને એક પર્યાય, બે વચ્ચેના ભેદના ચાલે છે. એ મકાન ને લક્ષ્મી ને કુટુંબ પરિવાર તો ક્યાંય ને ક્યાંય એ બહાર ગયા. અંદરમાં ચારિત્રનો અભાવ હોવાથી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનો અભાવ કરવાથી નહીં, અભાવ હોવાથી એનો ભગવાન આત્મામાં ત્રણેકા અભાવ છે. એ વસ્તુ આત્માથી ભિન્ન છે. અભાવ હોવાથી મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આ જેનો જેમાં અભાવ છે એનો એ માલિક નથી. માલિક નથી માટે મોહ રાગ દ્વેષનો કરતા પણ નથી, અને કરતા નથી માટે એ દુઃખનો ભોગનાર પણ આત્મા નથી. આ તો મહાવીરજી ક્ષેત્રમાંથી સાક્ષાત કે શંકર પરમાત્માની દ્વિધની સાંભળીને આવીને આ નિયમસાર શાસ્ત્ર નિજ ભાવનાને અર્થ લીધું. શુદ્ધ જીવાસ્તિકાયને પ્રશસ્ત એટલે શુભ, અપ્રશસ્ત એટલે અશુભ. સમસ્ત બધા મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી જો એનો આગળમાં પ્રશસ્ત અપ્રશસ્તની વ્યાખ્યા કરી છે. જે આપણું સ્વરૂપ છે ને એમાં ઘણી બધી છે. પાંચમું બોલ છે, રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. રાગના બે પ્રકાર, શુભ રાગ અને અશુભ રાગ. રાગના પણ બે પ્રકાર, એક પુનરાગ અને પાપ રાગ. રાગ પ્રશસ્ત અને અપ્રશસ્ત હોય છે. દાન, શીલ, ઉપવાસ તથા ગુરુજનોની વૈયાવ્રત વગેરેમાં ઉત્પન્ન થતો તે પ્રશસ્ત રાગ છે, શુભ રાગ છે. રાગના બે પ્રકાર, શુભ અને અશુભ. અને સ્ત્રી સંબંધી, રાજા સંબંધી, શોર સંબંધી કે ભોજન સંબંધી વિકથા કહેવાના ને સાંભળવાના કૌતૂહલ પરિણામ કે અપ્રસન્ન છે કે અશુભ રાગ છે. સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા આવે છે, ચાર પ્રકારની રાજકથા, ચોરકથા, એ ચાર પ્રકારની કથા વિકથા છે. એ સાંભળવી અને કહેવી એ બંને અશુભ રાગ છે. આ રાજકારોબારની પેપર વાંચીને વાત કરવી એ બધો અશુભ ભાવ છે. સ્ત્રી સંબંધેના વિચારો પણ અશુભ રાગ છે. અને દાન, શીલ, ઉપવાસ, ગુરુજનોની વ્યાવ્રત, દેવગુરુ શાસ્ત્રના વિચારો એને શુભ રાગ કહેવામાં એ રાગના બે પ્રકાર છે. આગળ ચાર પ્રકારના શ્રમણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે. જે મોહ રાગ નથી, મોહ કેમ કે મારા, હા ગુરુ મારા, મોહ છે. ગુરુ કે આત્માનો છે પ્રશસ્ત મોહ. હા હોતા હૈ મોહ, એ તો નિકાલા મેને વો રાગ દેશ પ્રશસ્ત અપ્રશસ્ત શબ્દ આયા ને ઇસમે. આપણે ક્યાં ઉતાવળ છે, કોઈ ટ્રેનમાં જવું તો નથી અત્યારે. હે શાંતિથી આપણે સ્વાધ્યાય કરો. મોહના બે પ્રકાર જો આમાં લખ્યું છે, ચાર પ્રકારના શ્રમણ સંઘ. હો શ્રમણ સંઘનો અર્થ કર્યો છે, શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે. ઋષિ, મુનિ, યતિ અને અનગા. શ્રમણના ચાર પ્રકાર, સાધુના ચાર પ્રકાર, સાધુના ચાર પ્રકાર. આગળ વૃદ્ધિવાળા શ્રમણ તે ઋષિ છે, જે સાધુને વૃદ્ધિ પ્રગટ થાય, ચાલવાની કે આકાશમાં ઉડવાની અનેક પ્રકારની વૃદ્ધિ પ્રગટ થાય એ ઋષિ કહેવાય. વૃદ્ધિધારી સાધુને ઋષિ કહેવામાં આવે છે. આ ઋષિ નહીં જટા ધારણ કરે છે ને, આ ઋષિનો આશ્રમ છે ને, એમાં ગયા ને રામ ગયા ને એ બધું ગપા છે. વૃદ્ધિધારી વૃદ્ધિવાળા એને શ્રમણને ઋષિ કહેવામાં આવે છે. પણ આ નગ્ન દિગંબર મુનિની વાત છે, અન્યમતીની વાત નથી. પછી આગળ બૌદ્ધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અથવા કેવળ જ્ઞાન વાળા શ્રમણ તે મુનિ છે. હા કેવળી ભગવાનને મુનિ કહેવાય, બૌદ્ધિ જ્ઞાન હોય ને મુનિ કહેવાય, મનોપર્ય જ્ઞાન વાળા હોય ગણધર ભગવાન એને પણ મુનિ કહેવાય. ઉપસમત અથવા ક્ષપક શ્રેણીમાં આરૂઢ શ્રમણ તે યતિ છે. યતિ કોને કહેવાય કે શ્રેણી માંડી હોય, આત્મામાં લીન થઈ ગયા હોય એની યતિ કહેવાય. અને સામાન્ય સાધુ આ ત્રણ પ્રકાર, જેમાં રુધિ ન હોય, શ્રેણી માંડી ન હોય, કેવળ જ્ઞાન થયું ન હોય, મન પર ન થયું હોય, પણ સામાન્ય સાધુ તેને અણગાર કહેવામાં આવે છે. સાધુ આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણ સંઘ છે, મુનિ સંઘ છે. આ મુનિના ચાર પ્રકાર છે સંઘના. અરે શુદ્ધાત્મામાં ધ્યાનમાં લીન થાય અને ચપક શ્રેણી માંડે અને કેવળના લીએ એવા ધ્યાનસ્થ મુનિની યતિ કહેવામાં આવે છે. બધા ગપ્પા બધા મારે છે અને હા માં હા પાડે બધા, ખબર ન હોય કઈ.
સામાન્ય
મારા
સામાન્ય મુનિમાં તો બીજા બધા આવી ગયા નહીં, સામાન્ય મુનિમાં તો બીજા બધા આવી ગયા નહીં. સામાન્ય મુનિ, સામાન્ય મુનિમાં,
સામાન્ય મુનિમાં છઠ્ઠા સાતમા સંસ્થાનના વાળા મુનિ બાહ્યમાં નગ્નતા, અંદરમાં શુદ્ધ ઉપયોગ, ત્રણ કષાયનો અભાવ, આનંદનો અનુભવ, પોણી સેકન્ડથી વધારે ઊંઘ હોય નહીં, એક વખત ઉભા ઉભા આહાર લઈએ, બે વખત ત્રણ વખત આહાર લઈએ એ સાધુ નથી. જિનેન્દ્ર ભગવાનના સાધુ તો સાધુ થયો તો સિદ્ધ થયો. હા એ સાધુની તો વાત છે, આ ક્રિક નથી, આ તો છે, આ તો આગમથી પ્રસિદ્ધ છે. આમાં કોઈની ટીકા ટીપ્પણી નિંદા ની, આ તો સાધુનું સ્વરૂપ શું છે એ સ્વરૂપની વાત. એનો આત્મામાં અભાવ છે. ચાર પ્રકારના શ્રમણ સંઘની પર્યાયનો આત્મામાં અભાવ છે. હવે આ શું વાત કરી? જ્યાં ચાર પ્રકાર કયા ત્યાં ગલગલિયા થવા બીજા કે આવું થાય તો ઠીક, રૂપી પ્રગટ થાય તો આકાશમાં ઉડીએ આપણે. અરે પરિણામનો આત્મામાં અભાવ, કેવળ જ્ઞાનની પર્યાયનો આત્મામાં અભાવ છે. જેનો જેમાં અભાવ છે એનો આત્મા કરતા બની શકે નહીં, એનો જ્ઞાતા થાય પણ કરે નહીં. અલૌકિક વાત, આ તો સદભાવ અધિકાર. આ તો જાણે એની વ્યાખ્યા ચાલતી હોય ત્યારે એમ થાય કે મહાવીર ક્ષેત્રમાં આ આ બેઠા છે એવું માવા લાગે. એવો સુધાત્માનો અધિકાર છે, એવો અધિકાર છે. ઊંચા મુંબઈમાં લીધો તો આ અધિકાર ઘણા વર્ષ પહેલા, મુંબઈથી વિદાય થઈને મારી જયારે થોડા વર્ષ રહીને ગયો ત્યારે લીધો. અને તે તેજરીમાં સાંભળે છે અમુકભાઈ, કોઈને આપતા નથી સાંભળવા કોઈને આપે નહીં, બગડી જાય તો ટેપ બગડી જાય એટલા પણ બીજું કોઈ કારણ. એવો આમાં માલ પીરો છે એમ ભાઈ, ગયો વર્ષ રહી એ છે ભગવાન આત્મા. ચાર પ્રકારના શ્રવણની પર્યાયનો પણ આત્મામાં અભાવ ધીમે ધીમે બધું આવવાનું છે. જેનો જેમાં અભાવ હોય એ જીવ ન હો, એ જીવ ન હો, પ્રગટ થાય એ જીવ નથી. કે છે જો પ્રશસ્ત પ્રશસ્ત આપણે આ છઠ્ઠી ગાથા રહી ગઈ ને, જો આવ્યું જો ચાર પ્રકારના શ્રવણ સંઘ પ્રત્યે વાત્સલ્ય સંબંધી મોહ તે પ્રશસ્ત છે, અને એ સિવાયનો મોહ કુટુંબ પ્રત્યેનો, પૈસા સંબંધે મકાન સંબંધનો, એ બધો અપ્રશસ્ત મોહ છે. આ મોહ છે એ તો પાપના પરિણામ છે, પણ પાપના બે ભેદ, પાપના પણ બે ભેદ. ગુરુ પ્રત્યેની ભક્તિ, ગુરુ મારા એમ માનીને ભક્તિ કરે તે મોહ છે, પણ છે પ્રશસ્ત પ્રશસ્ત પાપ. આમાં છે બધું શાસ્ત્રમાં છે, આ એટલે કાઢીને બતાવ્યું. ધર્મરૂપ તથા શુક્લરૂપ ચિંતન પ્રશસ્ત છે, અને તે સિવાયનું આર્તરૂપ તથા રૌદ્રરૂપ અપ્રશસ્ત છે. હા હા લે, પ્રશસ્ત અપ્રશસ્તની વ્યાખ્યા એટલી પૂરી તે વખત થઈ ગયો. હવે વાત કામ ઉપર આવે. હા
બહુ સરસ વાત અને ઉપાધિ રહીત છે ત્યાંથી માનીને એ રિસર્ચ કરી આપે.
આત્મા છે પોતાના સ્વરૂપની કથા છે, એવી કથા તો નથી આત્મકથા. અહીં ચતુર્વેદભાઈ બોલ પહેર્યું છે, વિકથાની સખત મનાય છે. આ ધર્મકારક છે, અહીંયા ધર્મની વાત કરો, આત્માની વાત કરો, એ બધું સ્વાધ્યાય બધી ઈચ્છા છે. ભગવાન બિરાજમાન છે,
ભગવાનની સાક્ષી વાત આવે છે.
હા સાક્ષી જ વાત કરે,
ભગવાનના નિવેદનમાંથી આવેલી વાત છે,
યુદ્ધનમાંથી આ લખેલું જોડાય. હા
જીન સ્વાન Thank you. प्रतिभावन्दन् दृष्टिजमे।